એકત્ર જ્ઞાનગોષ્ઠી અત્યારના જરૂરી વિચારોનો સાર હવે આપણી ભાષામાં. આ ઓડિયો સારાંશ એકત્ર એઆઈની મદદથી તૈયાર કરવામાં આવ્યો છે. એકત્ર જ્ઞાનગોષ્ઠીમાં આપનું સ્વાગત છે. આજે આપણે અવકાશયાત્રાના બહુ જ રસપ્રદ પણ સાથે સાથે જટિલ ઇતિહાસમાં ઊંડા ઉતરવાના છીએ.
હા, બરાબર.
આપણી ચર્ચાનો આધાર રહેશે ઇતિહાસકાર માઇકલ જે ન્યૂફેલ્ડનું સંશોધન અને એમના પુસ્તકો, ખાસ કરીને સ્પેસ ફ્લાઇટ અ કન્સાઇઝ હિસ્ટ્રી અને સ્પેસ ફ્લાઇટ અ વેરી શોર્ટ ઇન્ટ્રોડક્શન.
અને આ વિષય મતલબ આજે પણ એટલો જ મહત્વનો છે, કેમ કે અવકાશ સંશોધન એ કંઈ ખાલી રોકેટ કે પેલું ચંદ્ર પર ચાલતા બહાદુર અવકાશયાત્રીઓ વિશે જ નથી.
સાચી વાત છે.
એ તો આપણા રાજકારણને, આપણા સમાજને, આપણી લશ્કરી મહત્વાકાંક્ષાઓ અને આપણી રોજબરોજની જિંદગી, જેમ કે પેલું GPS વાપરીએ છીએ કે ફોન પર વાત કરીએ છીએ, એ બધાને બહુ ઊંડાણથી અસર કરે છે. એટલે એનો સાચો ઇતિહાસ, એની પાછળના રાજકીય કારણો શું હતા, વાસ્તવિકતા શું હતી, એ સમજવું જરૂરી છે. એનાથી આપણને આધુનિક દુનિયા અને ભવિષ્યની શક્યતાઓ સમજવામાં મતલબ મદદ મળે છે.
બરાબર. તો જેમની આંતરદૃષ્ટિ પર આપણે આજે ઊંડા ઉતરવાના છીએ એ માઇકલ જે ન્યૂફેલ્ડ, એમના વિશે થોડું જણાવશો?
હા, ચોક્કસ. ડૉક્ટર ન્યૂફેલ્ડ એ સ્મિથસોનિયન નેશનલ એર એન્ડ સ્પેસ મ્યુઝિયમના સિનિયર ક્યુરેટર છે અને અવકાશ ઉડ્ડયન અને એરોસ્પેસ ઇતિહાસના મતલબ દુનિયાના ટોચના નિષ્ણાતોમાં એમની ગણના થાય છે.
ઓ, એટલે એમને તો બધી માહિતી સીધી મળતી હશે.
બિલકુલ. સ્મિથસોનિયનમાં હોવાને કારણે એમને જે મૂળ અવશેષો, પેલી વસ્તુઓ, દસ્તાવેજો અને મુખ્ય વ્યક્તિઓ સાથે સીધો સંપર્ક કરવાની તક મળી છે એ અદ્ભુત છે. ઘણા ઇતિહાસકારો માટે તો આ સપનું હોય. અને ઇતિહાસમાં PhD તો છે જ, પણ દાયકાઓ સુધી એમને ટેકનોલોજી, રાજકારણ અને સમાજના જે આંતરસંબંધો છે એના પર ઊંડું સંશોધન કર્યું છે.
એમના પુસ્તકો પણ બહુ જાણીતા છે, જેમ કે પેલું વર્નર વોન બ્રોન પરનું પુસ્તક, વોન બ્રોન, ડ્રીમર ઓફ સ્પેસ, એન્જિનિયર ઓફ વોર. એનાથી તેઓ અવકાશ ઇતિહાસના જટિલ અને ક્યારેક વિવાદાસ્પદ પાસાઓ પર એક મુખ્ય અવાજ તરીકે સ્થાપિત થયા છે, ખરું ને?
હા, ચોક્કસ. એ પુસ્તક બહુ મહત્વનું છે અને એ જ વાત ન્યૂફેલ્ડના દૃષ્ટિકોણને ખાસ બનાવે છે. તેઓ ખાલી શૈક્ષણિક ચોકસાઈ નથી રાખતા, એમની પાસે સંસ્થાકીય પહોંચ પણ છે.
એટલે કે
તેઓ ખાલી સફળતાની ઉજળી વાર્તાઓ નથી કહેતા, એનાથી આગળ જઈને તેઓ અવકાશ સંશોધનના જે જટિલ, ઘણીવાર લશ્કરી મૂળ અને જે નૈતિક પ્રશ્નો ઊભા થયા છે, જેમ કે વોન બ્રાઉનનો વારસો, એને સ્પષ્ટપણે સામે લાવે છે.
એલી ગુલામ મજૂરીવાળી વાત.
બરાબર. વોન બ્રાઉનના સપના હતા, પણ એ સપના યુદ્ધ અને ગુલામ મજૂરીની ભયાનક વાસ્તવિકતા સાથે જોડાયેલા હતા. ન્યૂફેલ્ડ એક પૂરેપૂરું, ક્યારેક અસ્વસ્થ કરનારું પણ અત્યંત વાસ્તવિક ચિત્ર રજૂ કરે છે. સરળ વીરગાથાઓથી પર છે.
તો આ બધા સંશોધન અને પુસ્તકોનો મુખ્ય સાર શું છે? ન્યૂફેલ્ડ શું કહેવા માગે છે?
એમનો મુખ્ય તાર, મતલબ મૂળ વાત એ છે કે અવકાશયાત્રા એ માનવજાતિની અસાધારણ સિદ્ધિ છે, એમાં કોઈ શંકા નથી.
હા, એ તો છે જ.
પણ ભને આ પણ બહુ મહત્વનો છે, એનો વિકાસ ખાલી વૈજ્ઞાનિક જિજ્ઞાસા કે શુદ્ધ સંશોધનના ઉમદા હેતુથી નથી થયો. આપણે જે રોમાંચક તસવીરો અને વાતો સાંભળીએ છીએ એની પાછળની કહાણી ઘણી વધારે જટિલ છે.
એટલે કે વૈજ્ઞાનિક કારણો કરતાં બીજા કારણો વધુ મહત્વના હતા?
બિલકુલ. ન્યૂફેલ્ડનો મૂળભૂત દ્રષ્ટિકોણ એ જ છે કે અવકાશના ઇતિહાસને તમે પૃથ્વી પર જે શક્તિશાળી બળો કામ કરી રહ્યા છે, લશ્કરી જરૂરિયાત, રાષ્ટ્રીય પ્રતિષ્ઠાની હોડ, રાજકીય હરીફાઈ, વૈજ્ઞાનિક ઉત્સુકતા, આર્થિક લાભ, માનવીય મહત્વાકાંક્ષા, આ બધાના જટિલ મિશ્રણથી અલગ ન પાડી શકો. ખાસ કરીને પેલી US સોવિયત સંઘ વચ્ચેની શીતયુદ્ધની તીવ્ર હરીફાઈ, એ તો અવકાશ સંશોધનના કહેવાતા સુવર્ણયુગનું મુખ્ય એન્જિન હતી. ન્યૂફેલ્ડ વારંવાર ભાર મૂકે છે કે શુદ્ધ સંશોધનની જે લોકપ્રિય કલ્પના છે એના કરતાં ધરતી પરના વાસ્તવિક ચાલક બળો, લશ્કરી, રાજકીય અને આર્થિક, હંમેશા વધુ પ્રભાવશાળી રહ્યા છે.
અને આ પુસ્તકો આપણને કઈ ઐતિહાસિક સફર પર લઈ જાય છે? ક્યાંથી શરૂઆત થાય છે?
શરૂઆત થાય છે 20મી સદીના પ્રારંભિક સ્વપ્નદ્રષ્ટાઓથી, રશિયાના સિઓલકોફસ્કી, જેમણે રોકેટનું સમીકરણ આપ્યું.
હા, પેલું રોકેટ ઇક્વેશન.
બરાબર. પછી અમેરિકાના રોબર્ટ ગોડાર્ડ, જેમણે પહેલું પ્રવાહી બળતણવાળું રોકેટ બનાવ્યું, અને જર્મનીના હર્મન ઓબર્થ, જેમણે ઘણાને પ્રેરણા આપી. વિજ્ઞાન સાહિત્યનો પણ પ્રભાવ હતો,
જેમ કે જ્યુલ્સ વર્ન અને એચજી વેલ્સ.
હા, એ બધા. પછી વાર્તા વળાંક લે છે બીજા વિશ્વયુદ્ધ તરફ, ખાસ કરીને જર્મનીનો V2 રોકેટ પ્રોગ્રામ.
ત્યાંથી પછી આપણે તીવ્ર અવકાશ દોડમાં પ્રવેશીએ છીએ, ખરું ને?
સ્પુટનિક, ગાગારિન, એપોલો.
બરાબર.
સ્પુટનિકનો આંચકો, યુરી ગાગારિનની ઐતિહાસિક ઉડાન, અને પછી એપોલો કાર્યક્રમનો ચંદ્ર પર વિજય. એ પછી આવે છે એપોલો પછીનો યુગ,
એટલે કે સ્પેસ શટલ, સ્પેસ સ્ટેશન્સ, મીર અને ISS.
હા, અને સાથે સાથે દૂરના ગ્રહો માટેના રોબોટિક મિશન્સ. અને છેલ્લે વાર્તા આજના યુગમાં પ્રવેશે છે, જેમાં આંતરરાષ્ટ્રીય સહયોગ છે, અને ખાસ કરીને પેલી ન્યૂ સ્પેસ ક્રાંતિ,
એટલે કે SpaceX અને બ્લુ ઓરિજિન જેવી ખાનગી કંપનીઓનો ઉદય.
બરાબર. ન્યૂફેલ્ડનો હેતુ ખાલી એ કહેવાનું નથી કે આપણે અવકાશમાં કેવી રીતે પહોંચ્યા, પણ એ શા માટે મહત્વનું છે એ પણ સમજાવે છે. ટેકનોલોજી, સંસ્કૃતિ પર પ્રભાવ, અને આપણી રોજિંદી જિંદગીમાં વપરાતી ટેકનોલોજી જેમ કે ઉપગ્રહો, આ બધા સાથે એ જોડાણ બતાવે છે. આ એક વિવેચનાત્મક દૃષ્ટિ છે, ખાલી વીરગાથા નથી.
તો ચાલો આ સફરના મુખ્ય તબક્કાઓને થોડા વધુ ઊંડાણથી જોઈએ. શરૂઆત કરીએ પ્રારંભિક દિવસોથી, સપના અને શસ્ત્રો.
હા, આપણે પેલા પ્રણેતાઓની વાત કરી, ચ્યોલકોવસ્કી, ગોડાર્ડ, ઓબર્થ. એમનું કામ મોટેભાગે સૈદ્ધાંતિક હતું, ભંડોળ ઓછું હતું.
પણ ખરો વળાંક તો બીજા વિશ્વયુદ્ધમાં આવ્યો, નહીં પેલો નાઝી જર્મનીનો V2 રોકેટ કાર્યક્રમ.
બરાબર. એ મુખ્યત્વે લશ્કરી જરૂરિયાતથી પ્રેરિત હતો, વર્સેલ સંધિના જે પ્રતિબંધો હતા એને બાયપાસ કરવા માટે. આમાં જંગી સંસાધનો વપરાયા, અને અહીં જ વર્નહર વોન બ્રોનનો ઉદય થયો.
પણ ન્યૂફેલ્ડ પેલી નૈતિક જટિલતાની વાત પણ કરે છે, બરાબર?
હા, ખૂબ મહત્વની વાત. આ સિદ્ધિ સાથે મૂળ પાપ જોડાયેલું છે. આ રોકેટ બનાવવા માટે કોન્સન્ટ્રેશન કેમ્પના કેદીઓ પાસેથી ગુલામ તરીકે કામ લેવામાં આવ્યું હતું. એટલે લશ્કરી મૂળ અને આ નૈતિક જટિલતા એ અવકાશ યુગની શરૂઆતથી જ એની સાથે જોડાયેલી છે. અને V2 ભવિષ્યના બધા મોટા અવકાશ રોકેટ માટે પાયો નાખ્યો.
યુદ્ધ પછી તો પરિસ્થિતિ બદલાઈ ગઈ. જર્મન ટેકનોલોજી અને એન્જિનિયરો માટે ખેંચતાણ શરૂ થઈ અમેરિકા અને સોવિયત સંઘ વચ્ચે.
હા, અમેરિકાએ ઓપરેશન પેપરક્લિપ કર્યું, વોન બ્રોન અને એમની ટીમને પોતાની સાથે લઈ ગયા. સોવિયત સંઘે પણ ઘણા નિષ્ણાતો મેળવ્યા, અને તેમના જે ચીફ ડિઝાઇનર હતા સેર્ગે કોરોલેવ, જેમની ઓળખ ગુપ્ત રાખવામાં આવી હતી અને જે સ્ટાલિનના ગુલાગમાંથી બચીને આવ્યા હતા, એમના નેતૃત્વ હેઠળ સોવિયત સંઘે શરૂઆતમાં સરસાઈ મેળવી લીધી.
અને પછી 4 ઓક્ટોબર 1957 Sputnik 1 પ્રક્ષેપણ. એણે તો દુનિયાભરમાં, ખાસ કરીને અમેરિકામાં, ખળભળાટ મચાવી દીધો, રાજકીય અને મનોવૈજ્ઞાનિક રીતે.
બરાબર. એને જ અવકાશ દોડની સત્તાવાર શરૂઆત ગણવામાં આવે છે, અને એના સીધા પરિણામે જ નાસાની સ્થાપના થઈ.
અને સોવિયત સંઘે તો પછી એક પછી એક પ્રથમ સિદ્ધિઓ મેળવી, લાઇકા, ગાગારિન, તેરેશકોવા. પ્રચાર યુદ્ધમાં તેઓ આગળ રહ્યા.
હા, લાઇકા અવકાશમાં પહેલો જીવ, યુરી ગાગારિન અવકાશમાં પહેલો માનવ 1961, અને વેલેન્ટિના તેરેશકોવા અવકાશમાં પહેલી મહિલા. આ બધી એમની મોટી જીત હતી.
તો અમેરિકાનો જવાબ શું હતો?
અમેરિકાનો જવાબ હતો એપોલો કાર્યક્રમ. 1961 રાષ્ટ્રપતિ કેનેડીએ જાહેરાત કરી કે અમેરિકા દાયકાના અંત સુધીમાં ચંદ્ર પર માણસ ઉતારશે.
ન્યૂફેલ્ડ અને સંપૂર્ણ રાજકીય નિર્ણય ગણાવે છે, બરાબર?
હા, બિલકુલ. એ સમયે ક્યુબામાં બે ઓફ પિગ્સ આક્રમણની અમેરિકાની નિષ્ફળતા થઈ હતી, અને ગાગારિનની ઉડાને અમેરિકાની પ્રતિષ્ઠાને ધક્કો પહોંચાડ્યો હતો. એટલે ચંદ્ર પર જવાનો નિર્ણય આ બધાનો સીધો રાજકીય જવાબ હતો.
અને લક્ષ્ય પણ એવું પસંદ કર્યું જે બહુ મુશ્કેલ હતું.
હા, કારણ કે એમાં અમેરિકાને સોવિયત સંઘને હરાવવાની તક દેખાતી હતી. આ માટે અભૂતપૂર્વ રાષ્ટ્રીય પ્રયાસ થયો. લાખો લોકો અને અમેરિકી ફેડરલ બજેટનો મોટો હિસ્સો આમાં રોકાયો.
અરે, સફળતા મળી. Apollo 11 1969 ચંદ્ર પર ઉતર્યું, જેણે અવકાશ દોડનો અંત આણ્યો એમ કહી શકાય.
હા, પણ એમાં Apollo 1 આગ જેવી દુર્ઘટના પણ હતી, જેમાં 3 અવકાશયાત્રીઓ મૃત્યુ પામ્યા. એટલે ન્યૂફેલ્ડનો મુખ્ય મુદ્દો ફરી એ જ છે, એપોલોનો પ્રાથમિક ઉદ્દેશ્ય વૈજ્ઞાનિક સંશોધન નહોતો, પણ ભૌગોલિક રાજકીય જીત મેળવવાનો હતો.
એપોલો પછી શું થયું? શું બધું ધીમું પડી ગયું?
હા, ચંદ્ર પર જીત મેળવ્યા પછી રાજકીય ઈચ્છાશક્તિ અને ભંડોળ ઘટ્યા, જાહેર જનતાનો રસ પણ ઓછો થયો એટલે ધ્યાનચંદ્ર પરથી પાછું પૃથ્વીની નીચી ભ્રમણકક્ષા એટલે કે LOEO લો અર્થ ઓર્બિટ તરફ વળ્યું.
અને અમેરિકાએ સ્પેસ શટલ કાર્યક્રમ શરૂ કર્યો. એનું વચન તો નિયમિત અને સસ્તી અવકાશ યાત્રાનું હતું ને?
હા, વચન એવું હતું. પણ શટલ એક ખામીયુક્ત અને સમાધાનકારી પ્રોજેક્ટ સાબિત થયો. એ નાસા અને લશ્કરની અલગ અલગ જરૂરિયાતો વચ્ચે ફસાયેલો હતો. એ ક્યારેય વચન મુજબ સસ્તો કે નિયમિત ન બની શક્યો.
અને ચેલેન્જર અને કોલંબિયા જેવી ભયાનક દુર્ઘટનાઓ પણ થઈ.
સ્ટેશનો દ્વારા લાંબા ગાળાની અવકાશ ઉડાનમાં નિપુણતા મેળવી. માનવ શરીર પર માઇક્રોગ્રેવિટીની શું અસર થાય છે એના પર એમણે ઘણો ડેટા ભેગો કર્યો.
અને આ જ સમયગાળામાં રોબોટિક સંશોધન પણ આગળ વધ્યું ને?
હા, ખૂબ જ. વાઇકિંગ લેન્ડર્સ મંગળ પર ઉતર્યા, વોયેજર પ્રોબ્સ તો બાહ્ય સૌરમંડળની યાત્રા પર નીકળ્યા અને હજુ પણ માહિતી મોકલી રહ્યા છે. અને ન્યૂફિલ્ડ અહીં એક મહત્વનો મુદ્દો ઉઠાવે છે.
કયો મુદ્દો?
કે આ રોબોટિક મિશનોએ માનવ મિશન કરતાં ઘણા ઓછા ખર્ચે અને ઓછા જોખમે ઘણું વધારે વૈજ્ઞાનિક જ્ઞાન પૂરું પાડ્યું છે. કદાચ એ માનવ ઉડાન જેટલું ગ્લેમરસ નથી, પણ વૈજ્ઞાનિક દૃષ્ટિએ અત્યંત મૂલ્યવાન સાબિત થયું છે.
પછી ધીમે ધીમે બીજા દેશો પણ આ ક્ષેત્રમાં આવ્યા, એટલે કે વૈશ્વિકીકરણ થયું.
બરાબર. અવકાશ હવે ખાલી US સોવિયતની રમત ન રહી. યુરોપિયન સ્પેસ એજન્સી ESA, ચીન, જાપાન, ભારત આ બધા મહત્વના ખેલાડીઓ બન્યા. અને સોવિયત સંઘના પતન પછી સહકારનો એક નવો યુગ શરૂ થયો,
જેનું શ્રેષ્ઠ ઉદાહરણ છે આંતરરાષ્ટ્રીય સ્પેસ સ્ટેશન ISS.
હા, એક વિશાળ જટિલ પ્રોજેક્ટ જેમાં ભૂતપૂર્વ હરીફો મુખ્યત્વે US અને રશિયા સાથે યુરોપ, જાપાન, કેનેડા પણ જોડાયા. ISS એ રાજદ્વારી અને ઇજનેરી બંને રીતે એક મોટી સિદ્ધિ છે. એ જૂની અવકાશ દોડના અંત અને સહકારના નવા યુગનું પ્રતીક છે.
અને પછી 21મી સદીમાં આવી ન્યૂ સ્પેસ ક્રાંતિ, ખાનગી કંપનીઓ મેદાનમાં આવી.
હા, સરકારી કાર્યક્રમોના ભારે ખર્ચ અને ધીમી ગતિથી મતલબ થોડા નિરાશ થયેલા ખાનગી ઉદ્યોગ સાહસિકો જેમ કે ઇલોન મસ્ક SpaceX અને જેફ બેઝોસ બ્લુ ઓરિજિન એ આ ક્ષેત્રમાં પ્રવેશ કર્યો.
અને SpaceX-એ તો પુનઃ ઉપયોગી રોકેટથી આખી રમત જ બદલી નાખી ને?
બરાબર. રિયુઝેબલ રોકેટ્સ, એનાથી પૃથ્વીની ભ્રમણાકક્ષામાં પહોંચવાનો ખર્ચ નાટકીય રીતે ઘટી ગયો. આનાથી નવીનતાનું કેન્દ્ર સરકારી એજન્સીઓ પાસેથી ખાનગી ક્ષેત્ર તરફ ગયું છે.
અને એના કારણે જ હવે આપણે સેટેલાઇટ કોન્સ્ટેલેશન્સ જેમ કે સ્ટારલિંક, સ્પેસ ટુરિઝમ અને ચંદ્ર મંગળ માટેની મોટી મોટી યોજનાઓ વિશે સાંભળીએ છીએ.
હા, એક નવું વધુ ગતિશીલ વાતાવરણ બન્યું છે.
તો ભવિષ્યમાં શું છે? નાસાનો આર્ટેમિસ પ્રોગ્રામ છે ચંદ્ર પર પાછા જવાનો, SpaceX-નું સ્ટારશિપ છે મંગળ માટે. સપના તો ચાલુ છે.
સપના ચાલુ છે, પણ ન્યૂફિલ્ડનો દૃષ્ટિકોણ અહીં પણ વાસ્તવિકતાવાદી છે. એ સવાલ ઉઠાવે છે, માણસોને મોકલવા જ શા માટે? રોબોટની સરખામણીમાં ખર્ચ અને જોખમ વધારે છે.
બરાબર. અને મોટા ભાગે માનવ મિશન પાછળના કારણો અવૈજ્ઞાનિક હોય છે. રાષ્ટ્રીય પ્રતિષ્ઠા, લોકોને પ્રેરણા આપવી, માનવ પ્રજાતિનું અસ્તિત્વ લાંબુ ટકાવવું વગેરે.
અને મોટા પડકારો તો હજુ છે જ. રેડિયેશન, જંગી ખર્ચ, લોજિસ્ટિક્સ.
અને સૌથી મહત્વનું, એપોલો જેવું કોઈ મજબૂત રાજકીય કારણ અત્યારે નથી.
બરાબર. એટલે ભવિષ્ય અનિશ્ચિત છે. એ પૃથ્વી પરના રાજકારણ, અર્થશાસ્ત્ર અને ટેકનોલોજી પર નિર્ભર રહેશે. ટૂંકમાં, અવકાશ હંમેશા પૃથ્વી પરની આપણી પ્રાથમિકતાઓને પ્રતિબિંબિત કરતું રહેશે.
આખી સફર જોયા પછી એવું લાગે છે કે કેટલાક મોટા વિચારો કે થીમ વારંવાર સામે આવે છે. ન્યૂફિલ્ડ આના પર ખાસ ભાર મૂકે છે. એ મુખ્ય મુદ્દાઓ કયા છે?
હા, કેટલાક મુખ્ય વિષયો છે જે આખા ઇતિહાસમાં દેખાય છે. પહેલો અને કદાચ સૌથી મહત્વનો, વિજ્ઞાન પર રાજકારણનું વર્ચસ્વ. આપણે માનીએ છીએ કે અવકાશયાત્રા વિજ્ઞાનની જીત છે, પણ ન્યૂફિલ્ડ સ્પષ્ટ કહે છે કે લગભગ દરેક મોટી છલાંગ પાછળ વૈજ્ઞાનિક જિજ્ઞાસા કરતાં ઠંડા રાજકીય ગણતરીઓ વધુ હતી.
V2થી લઈને એપોલો સુધી. નહીં, આ વાત આજે પણ મોટા પ્રોજેક્ટ્સ માટે સાચી હોઈ શકે છે, જ્યાં જાહેર કરાયેલા ઉમદા કારણો પાછળ બીજા હેતુઓ હોય.
બીજો મુખ્ય વિષય છે લશ્કરી મૂળ અને દ્વિઉપયોગ, ડ્યુઅલ યુઝ ટેકનોલોજી. અવકાશ ટેકનોલોજીનો જન્મ જ શસ્ત્રો V2માંથી થયો. જે રોકેટ ઉપગ્રહ છોડે છે એ જ રોકેટ થોડા ફેરફાર સાથે મિસાઇલ પણ બની શકે છે.
હા, આ તો આજે પણ એટલું જ સાચું છે. એઆઈ કે ડ્રોન ટેકનોલોજી જુઓ, એનો સારો ઉપયોગ પણ થઈ શકે અને ખરાબ પણ. આ દ્વિઉપયોગની સંભાવનાને કેવી રીતે નિયંત્રિત કરવી એ મોટો પડકાર છે.
ત્રીજો મુદ્દો છે સ્પર્ધા વિરુદ્ધ સહકાર. શીતયુદ્ધની તીવ્ર હરીફાઈએ ચોક્કસપણે પ્રગતિને ખૂબ વેગ આપ્યો, પણ પછીથી આંતરરાષ્ટ્રીય સહકાર, જેમ કે આઈએસએસમાં દેખાયો, એ અનિવાર્ય બન્યો. કેમ કે કોઈ એક દેશ એકલો આવા મોટા પ્રોજેક્ટ્સનો જંગી ખર્ચ ઉઠાવી શકે તેમ ન હતો.
આને આપણે ક્લાઇમેટ ચેન્જ જેવા વૈશ્વિક પડકારો સાથે જોડી શકીએ. શું સ્પર્ધા ઉકેલો લાવશે કે પછી સહકાર જ એકમાત્ર રસ્તો છે? આ એક મોટો પ્રશ્ન છે.
ચોથો વિષય છે વ્યવહારુ ઉપયોગો. ચંદ્ર પર જવું રોમાંચક હતું, પણ ન્યૂફિલ્ડ યાદ અપાવે છે કે અવકાશ ટેકનોલોજીનો કદાચ સૌથી મોટો અને લાંબા ગાળાનો વારસો તેના રોજિંદા જીવનમાં થયેલા ઉપયોગો છે.
જીપીએસ નેવિગેશન, હવામાનની સચોટ આગાહી, સંચાર ઉપગ્રહો, આ બધું હવે સામાન્ય લાગે છે, પણ એ અવકાશ ટેકનોલોજીની જ દેન છે. આપણા ગુજરાત અને ભારતમાં પણ આધુનિક જીવન આ અદૃશ્ય માળખાકીય સુવિધાઓ પર કેટલું નિર્ભર છે.
પાંચમો મુદ્દો છે સપના વિરુદ્ધ વાસ્તવિકતા. અવકાશ સંશોધનમાં હંમેશા મોટા દૂરનજરી લક્ષ્યો, જેમ કે મંગળ પર વસાહત, અને બીજી બાજુ રાજકીય અને આર્થિક મર્યાદાઓ વચ્ચે એક તણાવ રહ્યો છે.
મોટા સપના જોવા અને તેને વાસ્તવિક સંસાધનો અને શક્યતાઓ સાથે સંતુલિત કરવા, આ પાઠ તો વ્યક્તિગત અને સામુદાયિક બંને સ્તરે લાગુ પડે છે.
અને છેલ્લે વાણિજ્યિક અવકાશનો ઉદય. આ એક મૂળભૂત પરિવર્તન છે. દાયકાઓ સુધી અવકાશ પર સરકારી નિયંત્રણ હતું, હવે ખાનગી કંપનીઓ મુખ્ય ખેલાડી બની રહી છે. આનાથી અવકાશ ક્ષેત્રનું અર્થશાસ્ત્ર અને તેની ગતિ બંને બદલાઈ રહ્યા છે.
ભારતમાં પણ આપણે જોઈએ છીએ કે કેવી રીતે ખાનગી ક્ષેત્રો અન્ય ઉદ્યોગોમાં પરિવર્તન લાવી રહ્યા છે. અવકાશમાં પણ આવું જ થઈ રહ્યું છે. આના પરિણામો શું આવશે એ જોવું રહ્યું.
હા, એના પરિણામો અને નિયમો હજુ બની રહ્યા છે.
ચાલો હવે ન્યૂફેલના કાર્યમાંથી કેટલીક યાદગાર આંતરદૃષ્ટિ, કેટલાક મુખ્ય વિચારો જોઈએ જેને આપણે અવતરણો તરીકે રજૂ કરી શકીએ.
ચોક્કસ. પહેલો વિચાર જે મને બહુ ગમ્યો, રોકેટનું લક્ષ્ય ભલે તારાઓ હતા, પરંતુ તેનું પારણું યુદ્ધ માટે બંધાયું હતું. આ એક જ વાક્યમાં લશ્કરી મૂળ અને V2 વારસાનો સાર આવી જાય છે.
હા, એ યાદ અપાવે છે કે શક્તિશાળી ટેકનોલોજીના મૂળ ઘણીવાર કેટલા જટિલ હોય છે.
બીજો વિચાર, ચંદ્ર પર જવું એ શોધખોળ વિશે ઓછું અને વિશ્વ મંચ પર હરીફોને હરાવવા વિશે વધુ હતું. આ સીધું એપોલો કાર્યક્રમના રાજકીય હેતુ પર પ્રકાશ પાડે છે.
એટલે કે ભવ્ય રાષ્ટ્રીય પ્રોજેક્ટ્સ પાછળના વાસ્તવિક કારણો ઘણીવાર અલગ હોય છે. આપણે જે જોઈએ છીએ એ જ સાચું હોય એવું જરૂરી નથી.
ત્રીજો વિચાર, જ્યારે અવકાશયાત્રીઓએ હેડલાઇન્સ બનાવી ત્યારે રોબોટ્સે બ્રહ્માંડને આપણા ઘરાંગણે પહોંચાડ્યું. આ માનવરહિત રોબોટિક સંશોધનના ઊંચા ભારે મૂલ્યને દર્શાવે છે.
સાચી વાત. સંશોધનની ઘણી રીતો હોય છે, અને સૌથી વધુ ચમકદમકવાળી રીત જજ હંમેશા સૌથી વધુ અસરકારક નથી હોતી. ઓછું આકર્ષક કામ પણ ઘણું મહત્વનું હોઈ શકે.
અને છેલ્લો વિચાર, અંતિમ સરહદ હવે ફક્ત મહાસત્તાઓ માટે નથી, તે એક બજાર બની રહી છે. આ વાણિજ્યિક અવકાશ તરફના મૂળભૂત ફેરફારને બરાબર પકડે છે.
જ્યારે સંશોધન અને શોધખોળ વ્યવસાય બની જાય ત્યારે તેના નિયમો, તેના હેતુઓ અને તેના પરિણામો બધું જ બદલાઈ જાય છે.
તો આ બધો ઇતિહાસ સમજવાથી આપણને વાસ્તવિક જીવનમાં શું ફાયદો? આ જાણકારીનો ઉપયોગ ક્યાં થઈ શકે?
હા, એમાં તોનો પ્રશ્ન છે.
મુખ્યત્વે 4-5 રીતે. પહેલું અને સૌથી અગત્યનું, વિવેચનાત્મક વિચારસરણી, ક્રિટિકલ થિંકિંગ વિકસાવવામાં મદદ મળે છે. ન્યૂફિલ્ડનો ઇતિહાસ આપણને શીખવે છે કે કોઈ પણ મોટા પ્રોજેક્ટ્સ, ભલે સરકારી હોય કે ખાનગી, એના જાહેર કરાયેલા હેતુઓ પર સવાલ ઉઠાવવા જોઈએ. શું પડદા પાછળના વાસ્તવિક ચાલકબળો અલગ છે? આપણે મીડિયામાં જે જોઈએ કે વાંચીએ એને એમ જ સ્વીકારી ન લેવું જોઈએ.
બીજું, તકનીકી વિકાસને સમજવામાં મદદ મળે છે. નવીનતા કેવી રીતે થાય છે? સરકારી રોકાણ, સ્પર્ધા, લશ્કરી જરૂરિયાતો, આ બધા પરિબળો કેવી રીતે ભૂમિકા ભજવે છે? આ સમજણ આપણને આજની એઆઈ કે બાયોટેક જેવી ટેકનોલોજીની સ્પર્ધાઓને વધુ સારી રીતે સમજવામાં મદદ કરી શકે છે.
ત્રીજું, આંતરરાષ્ટ્રીય સંબંધો. અવકાશ ઇતિહાસ આપણને સ્પર્ધા, શીતયુદ્ધ અને સહકાર આઈએસએસ બંનેના મોડેલો બતાવે છે. આ પાઠ આજે ક્લાઇમેટ ચેન્જ કે રોગચાળા જેવી વૈશ્વિક સમસ્યાઓનો સામનો કરવા માટે ખૂબ જ સુસંગત છે. ક્યારે સ્પર્ધા કામ લાગે અને ક્યારે સહકાર જરૂરી બને.
અને ચોથું, જોખમ સંચાલન, રિસ્ક મેનેજમેન્ટ. સ્પેસ શટલ દુર્ઘટનાઓ, ચેલેન્જર અને કોલંબિયામાંથી સંસ્થાકીય સંસ્કૃતિ, દબાણ હેઠળ નિર્ણયો કેવી રીતે લેવાય છે અને નિષ્ફળતામાંથી કેવી રીતે શીખવું એના વિશે કડવા પણ મહત્ત્વના પાઠ મળે છે. આ પાઠ કોઈપણ ઉચ્ચ જોખમવાળા ક્ષેત્ર માટે, પછી એ એન્જિનિયરિંગ હોય કે બિઝનેસ, સંબંધિત છે.
બરાબર. અને પાંચમું કહી શકાય, પર્યાવરણીય જાગૃતિ. પેલી બ્લુ માર્બલ તસવીર, પૃથ્વીની અવકાશમાંથી લેવાયેલી તસવીરે આપણા ગ્રહ વિશેની આપણી સમજ બદલી નાખી. ઓવરવ્યૂ ઇફેક્ટ જેને કહે છે, એણે વૈશ્વિક ચેતનાને પ્રોત્સાહન આપ્યું, મોટા ચિત્રને જોવાનું મૂલ્ય સમજાયું.
આ બધી ચર્ચા પછી હું અંગત રીતે એ જાણીને ફરીથી આશ્ચર્ય પામી છું કે અવકાશ સંશોધનની જે પ્રેરણાદાયી છબીઓ આપણે જોઈએ છે તેની પાછળ લશ્કરી લક્ષ્યો અને રાજકીય ગણતરીઓ કેટલી ઊંડાણપૂર્વક જોડાયેલી હતી. અને બીજું, રોબોટિક મિશનોનું વૈજ્ઞાનિક યોગદાન કેટલું જબરદસ્ત રહ્યું છે, જે ઘણીવાર માનવ મિશનોની ચકાચોંધમાં થોડું ઓછું ધ્યાન ખેંચે છે.
મારા માટે જે મુખ્ય આંતરદૃષ્ટિ છે, એક પ્રકારનો વિરોધાભાસ છે કે આટલું બધું બાહ્ય દૃષ્ટિવાળું સાહસ, તારાઓ સુધી પહોંચવાની વાત, એ પૃથ્વી પરના સંઘર્ષો અને રાજકારણ દ્વારા આટલી ઊંડાણપૂર્વક આકાર પામ્યું હતું. અને બીજું, અત્યારે જે વાણિજ્યિક અવકાશ તરફનો ફેરફાર થઈ રહ્યો છે એ ખરેખર એક નવો અધ્યાય છે. એના પરિણામો અને નિયમો હજુ બની રહ્યા છે અને એ ક્યાં લઈ જશે એ કહેવું મુશ્કેલ છે.
અને આ આપણને એક અંતિમ વિચાર તરફ દોરી જાય છે જેના પર આપણા શ્રોતાઓ વિચારી શકે છે. હવે જ્યારે ખાનગી કંપનીઓ ચંદ્ર અને મંગળનું લક્ષ્ય રાખી રહી છે, ત્યારે શું એક નવા પ્રકારની અવકાશ દોડ શરૂ થશે અથવા નવા સંઘર્ષો ઊભા થશે?
હા, અને આ નવી દોડ કે સંઘર્ષ ન્યૂફેલ્ડે વર્ણવેલ શીતયુદ્ધની મહાસત્તાઓની હરીફાઈથી કેવી રીતે અલગ હશે, ખાસ કરીને જ્યારે મુખ્ય પ્રેરક બળ રાષ્ટ્રીય પ્રતિષ્ઠાને બદલે નફો અને વાણિજ્ય હોય? આના પર વિચાર કરવા જેવો છે.
ફરી મળીશું આવતા અંકે એક નવી વિશ્વવિખ્યાત વ્યક્તિ, એક નવા પુસ્તક અને એક નવા વિચાર સાથે જે આપણી દુનિયાને આકાર આપે છે. આ ઓડિયો સારાંશ તમારા માટે એકત્ર ફાઉન્ડેશન દ્વારા પ્રસ્તુત છે.